दशा जैसी तुम धारी है। मोक्ष मार्गस्य नीतारम भीतारम कर्म भूभृताम ज्ञातारम विश्व तत्वानाम वंदे तदगुण लब्धये। तत्वा सूत्र ग्रंथ ऊपर आपणो स्वाध्याय चाली रह्यो छे, जेनुं बीजुं नाम मोक्ष शास्त्र छे। पहला अध्यायनी आपणे चर्चा करी रह्या छे। पहला अध्यायमां 33 सूत्र छे। ऑलमोस्ट आ अध्याय हवे 2-4 टर्नमां पूरो थशे। 5 ज्ञान संबंधी आपणी चर्चा चाली रही छे, जेमां मति श्रुत अवधि मन पर्य अने केवल ज्ञान ए पाचे ज्ञान ने प्रमाण ज्ञान कीधा छे। प्रमाण नो अर्थ अहिया शू लेवानो, प्रमाण नो अर्थ अहिया द्रव्य गुण पर्यायात्मक वस्तु ए नहीं लेवानी। प्रमाण नो अर्थ अहिया साचा ज्ञान छे, सम्यक ज्ञान छे। प्रमाण नो अर्थ सम्यक ज्ञान। હવે આ મતિ શ્રુત અવધિ મનપ્રિય કેવલ જ્ઞાનમાં આપણે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનપ્રિય જ્ઞાનની ચર્ચા વિસ્તારથી કરી। કેવલ જ્ઞાનની ચર્ચા આજે આપણે કરશું અને એની સાથે સાથે બે નાના વિષયને આપણે ભણવાના છે, જેમાં પહેલો વિષય છે પાંચેય જ્ઞાનનો વિષય, એટલે પાંચેય જ્ઞાન શું જાણે છે। ઓવરઓલ એમ સમજો કે જેટલું આપણે શીખ્યા છે, જેટલું આપણે ભણ્યા છે એનું રિવિઝન છે આજે। કારણ કે આજે આ વિષય આખો પૂરો થાય છે, નેક્સ્ટ ટાઈમથી વિષય આખો બદલાશે। તો જે ઓવરઓલ આપણે શીખ્યા છે એનું એક રિવિઝન છે, અને કેવલ જ્ઞાનનું સ્વરૂપ છે, અને એક સાથે એક જીવને કેટલા જ્ઞાન વધારેમાં વધારે અને ઓછામાં ઓછા કેટલા જ્ઞાન એની ચર્ચા છે। એટલે ઓલમોસ્ટ જે ચર્ચા આવશે એ ચર્ચા 30 નંબરના સૂત્ર સુધીની આવશે, 26 નંબરના સૂત્રથી લઈને 26, 27, 28, 29 અને 30 5 સૂત્રો આપણે એકી સાથે આજે ભણવાના છે, જેનો વિષય બહુ સરળ છે। ચલો આપણે ચાલુ કરીએ છે। 26 નંબરના સૂત્રથી ચર્ચા પ્રારંભ થાય છે, કારણ કે એની પહેલા મન પર્યાય જ્ઞાનની ચર્ચા આવી હતી એની પહેલાના સૂત્ર સુધી, 25 નંબરના સૂત્ર સુધી। થોડીક ચર્ચા બધી આજે આવશે, એટલે ઓવરઓલ રિવિઝન પણ થઈ જશે। પહેલી વાત, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન નો વિષય। કોને જાણે છે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન? આમાં બે રીતે વાત લેવાની છે। પહેલી વાત છે, પેલા સમજો વિષય શું ચાલી રહ્યો છે। હવે અવધિ મન પર્યાય કેવળ જ્ઞાનને ભૂલી જાઓ, હવે ફોકસ કોના ઉપર કરો? મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, જે આપણે ભણી ચૂક્યા છે। ઘણી બધી ચર્ચા આપણે આ બે જ્ઞાન સંબંધી કરી છે। આપણી પાસે હમણાં મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન છે, પોઈન્ટ સમજાય છે? જ્ઞાનની આ બે પર્યાય છે, જે હમણાં ચર્ચા બહુ સુંદર આવી ને, જપ્તી ક્રિયા, સમજાય છે? જપ્તી ક્રિયા, જ્ઞાન ગુણ, જ્ઞાયક, દ્રવ્ય ગુણ પર્યાયની ચર્ચા આવી હમણાં। એ જ્ઞાયક કેવો છે, એ જ્ઞાન ગુણ કેવો છે, એ જપ્તી ક્રિયા કેવી છે, તો કે અબંધ છે, નિર્બંધ છે, અહેતુક છે, કેટલી બધી ચર્ચા આવી, તો એની ચર્ચા આ ચાલી રહી છે। તો હવે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, તો એનો વિષય શું છે, એ કોને જાણે છે? તો મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન નો જે વિષય છે, એ વિષય બધા દ્રવ્યો અને એની અમુક પર્યાય, સમજો શું કીધું, બધા દ્રવ્યો। હવે બધા દ્રવ્યો એટલે કેવળ જ્ઞાન જે બધા દ્રવ્યોને જાણે, પ્રત્યક્ષ જાણે, એકી સાથે જાણે, સ્પષ્ટ જાણે, એમ નહીં, બધા દ્રવ્યોને। હવે આપણે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાનમાં આગમ અનુસાર, ગુરુવાણી અનુસાર 6 દ્રવ્યોને જાણીએ છીએ કે નહીં, કે આ લોકમાં 6 દ્રવ્ય છે, સમજાય છે? જાણીએ છીએ કે નહીં કે ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે, આકાશ દ્રવ્ય છે, કાળ દ્રવ્ય છે, પૂતગલ દ્રવ્ય છે, જીવ દ્રવ્ય છે, જીવ અનંત છે, પૂતગલ એના કરતા અનંત ગુણા વધારે છે, ધર્માસ્તિકાય એક છે, અસંખ્યાત લોક પ્રદેશી છે, અધર્મ સિકાઈ એક છે, અસંખ્યાત લોક પ્રદેશી છે, આકાશ દ્રવ્ય અનંત છે, સંખ્યા અપેક્ષાએ એક છે, કાળ દ્રવ્ય અસંખ્યાત છે, સંખ્યા અપેક્ષાએ અને પ્રદેશ અપેક્ષાએ એક પ્રદેશી છે. બોલો, છ દ્રવ્ય નું જ્ઞાન થઈ ગયું કે નહીં? કયા જ્ઞાન માં થયું આ છ દ્રવ્ય નું જ્ઞાન? મતિ શુદ્ધ જ્ઞાન માં. પોઈન્ટ સમજાય છે? હવે છ દ્રવ્ય નું જ્ઞાન થયું એટલે કે એની બધી પર્યાયો નથી જાણતા. મતિ શુદ્ધ જ્ઞાન માં સામર્થ્ય નથી કે બધી પર્યાય, ભૂતકાળ ની ભાવિકાળ ની પર્યાય ક્યાં જાણીએ? હવે આપણી પોતાની ભૂતકાળ ની પર્યાયો કેટલી થઈ? આપણે ખાલી જાણીએ છીએ શાસ્ત્રો થી કે આપણે ભૂતકાળમાં અનંત પર્યાય, અનંત શરીર ધારણ કરીને આવ્યા છોડ્યા, પરંતુ કયા કયા ધારણ કર્યા, કયા કયા ધારણ કરશું, શું કરશું એ નથી ખબર. એટલે શું કીધું કે બધા દ્રવ્યો અને એની અમુક પર્યાય કોણ? મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? હવે બીજો પોઈન્ટ, આમાં એક પોઈન્ટ થઈ ગયો. કયો પોઈન્ટ થયો? મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન નો વિષય શું છે? વિષય બધા દ્રવ્યો અને એની અમુક પર્યાય. કોની સામર્થ્ય છે? જ્ઞાનની, જ્ઞાનની સામર્થ્ય. હવે એ જ્ઞાન ને મતિ કહો, એ જ્ઞાન ને શુદ્ધ કહો, કોઈ જ્ઞાન ને અવધિ કહો, એ જ્ઞાન ને મન પર્યાય કહો, એ જ્ઞાન ને કેવળ કહો, પણ સામર્થ અલ્ટિમેટલી કોની છે? સામર્થ અલ્ટિમેટલી જ્ઞાનની છે. છ દ્રવ્ય ને જાણવાની સામર્થ પ્રત્યક્ષ કે પરોક્ષ? પ્રત્યક્ષ કે પરોક્ષ. અને છ દ્રવ્ય ને જાણવાની સામર્થ કોનામાં છે? તો કે જ્ઞાનમાં છે, જ્ઞાનમાં. પરોક્ષ જાણે તો એને મતિ શુદ્ધ કહેવાય. ઇન્દ્રિયો અને મનના નિમિત્ત થી જાણે તો એને પરોક્ષ કહેવાય. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? એ બધા ભેદ પડશે, પરંતુ એ ઇન્દ્રિય અને મન નું નિમિત્ત છે. અને ખરેખર જ્ઞાન શેનાથી થાય છે? મતિ અને શુદ્ધ. પણ જ્ઞાન જ્ઞાનથી થાય છે. છ દ્રવ્ય તો નિમિત્ત છે, છ દ્રવ્ય તો જ્ઞેય છે, ઇન્દ્રિય અને મન નિમિત્ત છે, અને જ્ઞેથી અને નિમિત્ત થી જ્ઞાન નથી થતું. એને પરોક્ષ કહીને પરાધીન નહીં સમજીએ, એને પરોક્ષ કહીને હીન ના સમજવું. પોઈન્ટ સમજાય છે? શું કહીએ, કેવા માંગે છે? પરોક્ષ કઈ અપેક્ષા કીધું? કેવળ જ્ઞાન ની અપેક્ષા પરોક્ષ કીધું. નિમિત્ત અપેક્ષા કેમ કીધું? તો કેવળ જ્ઞાન નિમિત્ત વગર જાણે છે એટલે કીધું. નિમિત્ત વગર જાણે કે નિમિત્ત સાપેક્ષ જાણે, નિમિત્ત હોય કે નિમિત્ત ન હોય, ઇન્દ્રિયો હોય કે ન હોય, મન હોય કે ન હોય, તમે જ્ઞાન થી જો આ બધાને ગૌણ કરીને તો જ્ઞાન થી જો તો જ્ઞાન જ્ઞાન થી થાય છે. એ જ્ઞાન નો સ્વભાવ છે જાણવાનો. બીજા બધા ગુણો ને કોણ જાણે છે? જ્ઞાન. બીજા બધા ગુણો પોત પોતાને નથી જાણતા. બોલો, શ્રદ્ધા ગુણ ને કોણ જાણે છે કે આત્મામાં અનંત ગુણ છે? શ્રદ્ધા ગુણ છે, ચારિત્ર ગુણ છે, આ બધા ગુણો છે. સમજાય છે? તો એ બધું જાણે છે કોણ? તો કે જ્ઞાન. એટલે આપણે ગઈકાલે કયો વિષય પ્રારંભ કર્યો? તો ગઈકાલના દેહી સ્વાધ્યાયમાં મહિમા જ્ઞાન કી, જ્ઞાનની મહિમા, એ વિષય આપણે પ્રારંભ કર્યો તો ગઈકાલે. અને એમાં કેટલી બધી વાતો આપણે લીધી હતી. પોઈન્ટ સમજાયું? તો શું કીધું મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન નો વિષય સર્વ દ્રવ્ય અને એની અમુક પર્યાય. બોલો, સમજાય છે કે નહીં? સર્વ દ્રવ્ય અને એની અમુક પર્યાય. અમુક પર્યાય જાણી શકે. હમણાં સ્કંદ રૂપ પર્યાય છે, જાણશે? મતિ જ્ઞાન સ્થૂળ પર્યાય કહો. અમુક પર્યાય એટલે સ્થૂળ પર્યાય કહો. સ્કંદ રૂપ પર્યાય છે, શરીર રૂપ પર્યાય છે, ટેબલ રૂપ પર્યાય છે, તેની અમુક પર્યાયોને જાણી શકે છે. બધી પર્યાયોને જાણી શકવામાં સમર્થ મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન નથી. ધર્મ સિકાઈ ની પર્યાય ગતિ હેતુત્વ એનો ગુણ છે, એની પર્યાય છે તો જાણે છે, પરંતુ બધી પર્યાયોને નથી જાણ. બરાબર છે? તો આ વાત થઈ. હવે જો આગળ, હવે આગળ જે 495 નંબર ની સ્લાઇડ છે, 495 એમાં એક પ્રશ્ન પૂછ્યો છે. 495 નંબર ની સ્લાઇડ માં જીવ ધર્માસ્તિકાય આદિ, એટલે જીવ ઉદગલ ને છોડી દો, ધર્મ અધર્મ આકાશ અને કાળ, આ પાંચ કેવા છે? અમૂર્તિક છે. સમજો ધ્યાનથી, પ્રશ્ન સમજો. જીવ અને ધર્માસ્તિકાય ઇત્યાદિ અમૂર્તિક દ્રવ્ય હે, એ કેવા છે? તો કે અમૂર્તિક છે. ઉન્હે મતિ જ્ઞાન કેસે જાણતા હૈ? તમને પ્રશ્ન થવો જોઈએ કે મતિ જ્ઞાન તો ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જાણે છે ને, તો ઇન્દ્રિયથી શું દેખાય? ઇન્દ્રિયથી શું દેખાય? રૂપી, મૂર્તિક. તો ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ કાળ અને જીવ કેવા છે? તો મતિ જ્ઞાન જાણે છે. હા, તો એની પાછળ એનો ઉત્તર આપ્યો છે 496 ઉપર કે અનિન્દ્રિય. આ પાંચ શું છે? આ પાંચ શું છે? ઇન્દ્રિય. પકડજો એક એક પોઈન્ટ, થોડી ફાસ્ટ જાઉં છું કારણ કે બધું થઈ ગયું છે, બધું રિવિઝન છે. આ પાંચ શું છે? ઇન્દ્રિય. અને મન ને શું કહેવાય? અનિન્દ્રિય. સમજાય છે? આ ઇન્દ્રિય છે તો મન છે નો ઇન્દ્રિય. અનિન્દ્રિય કહો કે નો ઇન્દ્રિય કહો? મન, મન, મન. એટલે અહીંયા મન શું લેવું? મન, મન. આ ઇન્દ્રિય નો છે તો મન ને શું લેવું? દ્રવ્ય ઇન્દ્રિય. અને આ દ્રવ્ય મન, આ દ્રવ્ય ઇન્દ્રિય છે ને, આ ઇન્દ્રિય છે ને. તો મન, મન જે જડ મન છે ને, આઠ કમળ પાકડી ના આકારે જે દ્રવ્ય મન છે એ શું છે? જડ છે. એ નો ઇન્દ્રિય છે, અનિન્દ્રિય છે. એ દ્રવ્ય મન છે. એ દ્રવ્ય મન ના નિમિત્ત થી અમૂર્તિક દ્રવ્યો ને જાણે છે, એનો વિચાર કરે છે. અહીંયા આવી જો વાત. અનિન્દ્રિય કે નિમિત્ત અરૂપી દ્રવ્યો કો, પછી સ્પષ્ટ આવ્યું. શું આવ્યું? અવગ્રહ, ઇયા, અવાય, ધારણા, રૂપ, મતિ, જ્ઞાન પહેલે ઉત્પન્ન હોતા હૈ ઓર ફિર ઉસ મતિ જ્ઞાન પૂર્વક શ્રુત જ્ઞાન સર્વ દ્રવ્યો કો જાનતા હૈ ઓર અપની યોગ્ય પર્યાયો કો જાનતા હૈ. યોગ્ય પર્યાય અને સર્વ દ્રવ્ય ને કોના વડે? મન વડે. હા, આ ચક્ષુ ઇન્દ્રિય થી કઈ નહીં દેખાય. કોણ નહીં દેખાય? તો કે ધર્માસ્તિકાય. ચક્ષુ ઇન્દ્રિય થી નહીં દેખાય આ ધર્માસ્તિકાય. ચક્ષુ ઇન્દ્રિય થી આત્મા નહીં દેખાય. કેમ નહીં દેખાય? કેમ નહીં દેખાય? કારણ કે ચક્ષુ ઇન્દ્રિય નો વિષય જ નથી. તો કોનો વિષય છે? આત્મા. વિચાર થશે ને પહેલા, તો કોના વડે થશે વિચાર? કોઈ સમજાય છે? આત્મા કોના વડે વિચારમાં આવશે? તો કે મન વડે. ધર્માસિકાય નામનો દ્રવ્ય છે, અધર્માસિકાય નામનો દ્રવ્ય છે. ગતિ હેતુત્વમાં નિમિત્ત બને છે, સ્થિતિ હેતુત્વમાં નિમિત્ત બને છે, અવગાહન હેતુત્વમાં નિમિત્ત બને છે, પરિણમન હેતુત્વમાં નિમિત્ત બને છે. આ બધું કોના વડે તમે જાણ્યું? વિચાર્યું, મન વડે. તો પાંચ ઇન્દ્રિય અને મન નિમિત્ત છે જેમાં, અને જે જ્ઞાન સર્વ દ્રવ્ય અને એની અમુક પર્યાયો ને જાણે છે એવા જ્ઞાન ને શું કહેવાય છે? મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન કહેવાય. હવે આના પછીની સ્લાઇડ જબરજસ્ત છે. આ એક વાત આવી પરગીઓ ને જાણવાની. આ કોની વાત આવી? પરગીઓ ને જાણવાની. અને જાણીએ આ શરીર છે એને જાણવું, એને પુદગલ છે એમ જાણશું, અને મારાથી ભિન્ન છે એમ જાણશું, ત્યારે તો એનાથી ભેદ જ્ઞાન થઈને ત્યાંથી દ્રષ્ટિ હશે. પોઈન્ટ પકડાય છે? શું કહેવા માંગુ છું? આ જડ છે, આ પુદગલ છે, સંયોગ છે, ઉદયો છે, ક્ષણિક છે, અનિત્ય છે, અસાર છે, એવું જાણશું તો એનાથી દ્રષ્ટિ હટીને સારભૂત આત્મ તત્વ ઉપર દ્રષ્ટિ આવશે કે નહીં બોલો. તો અનુભૂતિ પહેલા, સમ્યક દર્શન પહેલા, છો દ્રવ્ય અને સાત તત્વ નો નિર્ણય યથાર્થ થવો જોઈએ કે નહીં? છો દ્રવ્ય નો નિર્ણય કેવી રીતના થવો જોઈએ? પુદગલ નો નિર્ણય એટલે શું? કે પુદગલ મારાથી ભિન્ન છે એવો નિર્ણય. ધર્માસિકાય, અધર્માસિકાય, આકાશ, કાળ, બધા દ્રવ્ય મારાથી ભિન્ન છે એવો નિર્ણય. આપણને શેનું અહમ થાય? મેં ચલાવ્યા, મેં જગા રાખી, મેં બેસાડ્યા, મેં આપ્યું, મેં કર્યું. હવે બધું કોનું કાર્ય છે? કોનું કાર્ય છે? તો કે ભાઈ લોકના દ્રવ્યો નું કાર્ય છે, તારું કાર્ય નથી. એવા કેટલી સૂક્ષ્મ વાત આવી? તું કોઈને જીવાડે, બચાડે, સમજાય છે? એવો ભાવ, એ અધ્યવસાન છે. અને એની સાથે સાથે ચાલતી જે જપ્તી ક્રિયા છે, એ જપ્તી ક્રિયા તારું પ્રણમન છે. અને ખરેખર એ પણ તારું પ્રણમન નથી, કારણ કે એ પણ ક્રિયા છે. શું કીધું? એ ક્રિયાથી પણ પાર એવો નિષ્ક્રિય તત્વ, એ નિષ્ક્રિય તત્વ તારું સ્વરૂપ છે. ત્યાં સુધી પહોંચવાનું છે. અને આપણે ક્યાં છે? અજીન મેં ખવડાયું ને, મેં પીવડાયું ને, મેં ચલાવ્યું ને, ક્યાં છે આપણું અહમ? ક્યાં પડ્યું છે બોલો? કોને ગાડી ચલાવી? સમજ્યા? ગાડી કોને ચલાવી બોલો? પોઈન્ટ સમજાય છે? આપણે હોબી લખવા આપીએ ને કોઈને પોતપોતાની હોબી, મને ખબર નથી એ હોબી ની લિસ્ટ માં શું શું આવશે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? સ્વિમિંગ કરવું, ડાઇવિંગ કરવું, આ કરવું, કુકિંગ કરવું. ઘણા પ્રેમ લખી કુકિંગ ઇઝ માય બોલો. કુકિંગ ઇઝ માય હોબી એટલે એની પાછળ શું અભિપ્રાય પડ્યો છે? એ હું કરું છું, એ અભિપ્રાય, એ કરતા ભાવ નો અભિપ્રાય પડ્યો છે. ચલાવું છું એવો અભિપ્રાય, મૂકું છું એવો અભિપ્રાય, લઉં છું એવો અભિપ્રાય, મારું છું એવો અભિપ્રાય, જીવાડું છું એવો અભિપ્રાય, દુઃખી કરું છું, સુખી કરું છું, એ જ્ઞાન મિથ્યા. એટલે એના પછીની સ્લાઇડ આવે છે કે ભાઈ આ છ દ્રવ્યને જાણી લીધું, મન દ્વારા એ અમૂર્તિક દ્રવ્યનો વિચાર પણ કરી લીધો, પોઈન્ટ સમજાય છે. હવે શું કરશો? છ દ્રવ્યનો નિર્ણય થઈ ગયો તો હવે એના પછી કે છે કે ભાઈ એટલા માત્રથી તારા પ્રયોજનની સિદ્ધિ થવાની નથી. તો હવે આગળ શું કરવું? છ દ્રવ્યને જાણી લીધું, હવે શું કરીએ? તો કે છે કે હવે એનાથી આગળ કે છે કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન માં પરને જાણવાની સામર્થ્ય છે. પોઈન્ટ સમજાય છે? પર જીવોને જાણવાની સામર્થ્ય છે. આજે તને અરિહંત ભગવાન નો નિર્ણય કરવાની સામર્થ્ય છે, તને સિદ્ધ પર્યાય નો નિર્ણય કરવાની સામર્થ્ય છે, તને સિદ્ધ ભગવાન નો નિર્ણય કરવાની સામર્થ્ય છે. તો તારા મતિ શ્રુત જ્ઞાન માં સ્વને જાણવાની પણ સામર્થ્ય. પરંતુ અજ્ઞાન વશ માને છે કે હું વેદું છું, અને સ્વને જાણી અને વેદી શકે છે તો એને માનતો નથી કે પોતાનું વેદન થઈ શકે. સમજાયો પોઈન્ટ? પરને શું કર્યું બોલો? આજ સુધી શું કર્યું પરને? માત્ર જાણ્યું છે, પણ જાણવા સાથે સાથે એક અધ્યવસાય નો ભાવ ચાલ્યો ને અનાધિકાર થી. અધ્યવસાય શું ચાલ્યો? જાણવા સાથે સાથે શું અધ્યવસાય ચાલ્યો? એક વ્યક્તિ ક્રિયા સાથે સાથે અજ્ઞાની ની અંદર માં એક વ્યક્તિ ક્રિયા ચાલે છે કે નહીં ચાલે છે? અગર અજ્ઞાની ની અંદર માં વ્યક્તિ ક્રિયા નો ચાલતી હોત, એ લક્ષણભૂત ક્રિયા, એ લાક્ષણિક પર્યાય નો ચાલતી હોત, એ લક્ષણ સુધી અજ્ઞાની નો પહોંચી શક્યો હોત. અજ્ઞાની અંદર માં વ્યક્તિ ક્રિયાની સાથે સાથે શું અધ્યવસાય ચાલે છે? જાણવાની સાથે સાથે શું અધ્યવસાય ચાલે છે કે એનું જ્ઞાન મિથ્યા કહેવાય છે? શું ચાલે છે? કરોતી ક્રિયા. શું ચાલે છે? કે મેં કર્યું, મેં ભોગવ્યું, એમાંથી સુખ માયનું પોતાનું. તો શું કર્યું? તો કે પરને જાણવાની સાથે સાથે ભોગવવાનો ભાવ, પરને જાણવાની સાથે સાથે એમાં કરવાનો ભાવ, પરને જાણવાની સાથે સાથે એમાં એકત્વ નો ભાવ, મમત્વ નો ભાવ, સ્વામિત્વ નો ભાવ, સુખબુદ્ધિ નો ભાવ, કરતા ભાવ નો ભાવ, ભોગતા ભાવ નો ભાવ. તો એ શું કે છે? એ અજ્ઞાન છે. ખરેખર તું જેને વેદી શકે છે એને વેદ. પોઈન્ટ સમજાય છે? તેજલ વેદ. ખરેખર તું જેને જેનો જેનો ભોગ કરી શકે છે એનો ભોગ કર, કારણ કે તારામાં ભોગ નામનો ગુણ છે. છે કે નહીં ભોગ નામનો ગુણ? અડધાને એ પણ આશ્ચર્ય થાય કે જ્ઞાન નામનો ગુણ તો સાંભળ્યો છે, શ્રદ્ધા નામનો ગુણ તો સાંભળ્યો છે, તમે ભોગ નામનો ગુણ ક્યાંથી લાવ્યા? અરે ક્યાંથી લાવ્યા નહીં, અંદર છે એ ભોગ નામનો ગુણ. ઉપભોગ નામનો ગુણ છે કે નહીં બોલો? એ ભોગની અનંત ભોગ, અનંત ઉપભોગ પર્યાયો પ્રગટ થાય છે કે નહીં બોલો? હમણાં એની શાયોક્ષમિક પર્યાય છે, પરંતુ એનું મિથ્યા પરિણામ છે કે ક્યાં ભોગ માને છે, કોનો ભોગ માને છે, કોને ભોગવી શકું માને છે? તો કે પરને. અને ખરેખર કોને ભોગવી શકે છે? કયા આનંદ ને ભોગવી શકે છે? કે પોતામાં ભરેલા આનંદ ને ભોગવી શકે છે. એટલે મતિ શુદ્ધ જ્ઞાન માં એક ગજબ ની વિશેષતા છે. શું વિશેષતા છે? મતિ શુદ્ધ જ્ઞાન માં એક ગજબ ની શું વિશેષતા છે? મુખ્ય ગુણ કરવાની વિશેષતા. મુખ્ય ગુણ કરવાની વિશેષતા, દેખ્યાને અનદેખ્યા કરવાની વિશેષતા, જેને ગૌણ કરવું એને ગૌણ કરવાની વિશેષતા, જેને મુખ્ય કરવું એને મુખ્ય કરવાની વિશેષતા, એવી કેપેબિલિટી મતિ શુદ્ધ જ્ઞાનમાં છે. તમને સમજાયો પોઈન્ટ? મતિ શુદ્ધ જ્ઞાનમાં શું વિશેષતા છે? મુખ્ય ગૌણ. મુખ્ય ગૌણ સમજાય છે ને? મુખ્ય અને ગૌણ. મુખ્ય એટલે મેન નહીં, મુખ્ય એટલે જેને જેના પર ફોકસ છે, મુખ્ય એટલે જેનું લક્ષ્ય છે, મુખ્ય એટલે જેને જાણે છે. હું આમને જાણું છું તો આ મુખ્ય છે મારા જ્ઞાનમાં. બીજા બધા કેવા છે? બીજા બધા નથી, પણ મારા જ્ઞાનમાં કેવા છે? ગૌણ છે અને એક મુખ્ય છે. આ મુખ્ય ગૌણ કરવાની કળા કોનામાં છે? મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનમાં. જેના કારણે અહીંયા બેઠા બેઠા આપણે આખા વિશ્વને, સમસ્ત દ્રવ્યોને, સમસ્ત ઓવેક ભાવોને, સમસ્ત પર્યાયોને, સમસ્ત ગુણ ભેદોને, સમસ્ત વ્યવહાર નહીંના વિષયને, સમસ્ત સંયોગ સંયોગી ભાવ, ઉદય ઉદય ભાવોને, સમસ્ત તત્વોને, સમસ્ત દ્રવ્યોને ગૌણ કરીને જ્ઞાન શુદ્ધ જ્ઞાન એમાં ઠરી શકે, એનું વેદન કરી શકે, એની અનુભૂતિ કરી શકે કે નહીં? બોલો, કેટલો ઢીલો અવાજ છે, કોઈ બોલતું જ નથી. પણ હવે અમે બોલીએ કે અમે અંદર જઈએ, પેલા જોઈ તો આવીએ કરી શકીએ કે નહીં? જોઈ આવો, પેલા જલ્દી જોઈ આવો. બહુ સારું, તો ઉત્કૃષ્ટ છે. અહીંયા બેઠા બેઠા મુખ્ય ગૌણ કરી છે, પોઈન્ટ સમજાય છે? બોલો, અહીંયા બેઠા બેઠા બાર હજારો કાર પાર્ક છે, અહીંયા બેઠા બેઠા તમારા ધ્યાનમાં તમારી કાર મુખ્ય થઈ શકે? થઈ શકે કે નહીં? ઉપમા આવી બોલો, ક્યાં પાક કરી છે, પાછા એના વિચાર ચાલી શકે કે નહીં? બોલો, હવે અહીંયા મુંડી હલાવતો એને વોન્ડરિંગ આપણે લીધું હતું ને, ચાર પ્રકારના લિસનર્સ લીધા હતા ફૂલ સાયન્સમાં. સમ્યક ભાઈ, એક તો વોન્ડરિંગ એટલે બહાર જ વોન્ડર કરે, વોન્ડરિંગ સમજાય છે ને? એટલું અહીંયા અહીંયા આપણને તો એમ જ લાગે ને, બરાબર સાંભળે છે, એટલે તો ક્યાં ઘૂમ્યા હવે ખબર નહીં, ગાડી ક્યાં પાક કરી રહ્યા, ટોઈંગ નહીં કરી જાય ને, અરે સન્ડે છે, હવે આ સાઈડ પાર્કિંગ હતું કે આ સાઈડ હતું કે હવે આમ હતું કે આમ હતું, એટલે જ મેં કીધું આ ઘર ગાડી લાગે. બોલો, ક્યાં પૂછ્યું, શું ગૌણ થઈ ગયું? તો કે અહીંયા ચાલતી વાતો ગૌણ થઈ ગઈ. શું મુખ્ય થઈ ગયું? કે જેને વિષય કરવો છે, જેની રૂચિ છે, જેમાં લક્ષ્ય ગયું, એ શું થઈ શકે? મુખ્ય થઈ. હવે આ બધી વાતો ઘણી બધી છે આમાં, કે જેની રૂચિ હોય, જેનું લક્ષ્ય કરવું છે, જેની પ્રીતિ છે, જેની ઉર્ધ્વતા છે, જેની કદર છે, જેની મહિમા છે, જેની રૂચિ છે, નિરંતર શું થયા કરશે? જ્ઞાનમાં મુખ્ય થયા કરશે. કરવું નહીં પડે તો એને રૂચિનો વિષય બનાવો, અને મુખ્ય ન રહે તો કેજે, તારી રૂચિનો વિષય નથી. અને હવે પ્રશ્ન પૂછવા આવે છે કે આ ગાયક મુખ્ય કેમ નથી રહેતો, મુખ્ય કેમ નથી રહેતો, મુખ્ય કેમ નથી રહેતો? તારી રૂચિનો વિષય તો બનાવો. કોઈ કોઈને એમ નથી પૂછતું કે અમારા બાળકો કેમ આટલા મુખ્ય રહે છે, અમારો ધંધો પાણી કેમ આટલો મુખ્ય રહે છે, જ્ઞાનમાં કેમ એના વિચારો આવ્યા કરે છે. અમે નથી ચાહતા તો પણ વિચાર આવે છે, ના ખોટી વાત છે, એની પૂરેપૂરી રૂચિ પડી છે, એના વિચારો આવે છે, એની પૂરેપૂરી પ્રીતિ એમાં પૂરેપૂરું એકત્ર પડ્યું છે, એના વિચારો આવે છે. એક વાર તું ગાયકને એવી રૂચિનો વિષય બનાવો, એક વાર તું અંદરમાં એવો ભાવ લાવો કે આ ભાવમાં મારે આવું સ્વ સંવેદન નિરપેક્ષ નિર્વિકલ્પ પ્રત્યક્ષ અનુભવપૂર્વક નું જ્ઞાન પ્રગટ કરવું છે, એ સ્વ સંવેદન પ્રત્યક્ષ ગાયક થઈ શકે છે. સ્વ સંવેદન પ્રત્યક્ષ, અનુભવ પ્રત્યક્ષ, કેવળ જ્ઞાન જેવો પ્રદેશ પ્રત્યક્ષ નહીં, પરંતુ સ્વ સંવેદન પ્રત્યક્ષ થઈ શકે કે નહીં? બોલો, અનંત જીવોને થયો કે નહીં સ્વ સંવેદન પ્રત્યક્ષ? આત્મા નરકના નારકીઓ, અસંખ્યાત નારકી, સમ્યક એક એક નરકમાં, એક એક નરક, સાત નરક છે ને, સાત પૃથ્વી, એક એક નરકમાં અસંખ્યાત નારકી સમ્યક દ્રષ્ટિ છે. અસંખ્યાત, અસંખ્યાત, તમે ગણી ન શકો, નોટ ઇન સંખ્યા, કાઉન્ટેબલ નહીં, અસંખ્યાત નારકી સમ્યક દ્રષ્ટિ છે. તો એ સમ્યક દ્રષ્ટિ નારકીઓ પાસે મતી શુદ્ધ જ્ઞાન છે કે નહીં? બોલો જલ્દી. અને મુખ્ય ગૌણ કરવાની કળા ત્યાં, યોગ્યતા ત્યાં છે કે નહીં? બોલો. અને યથાર્થ એનો પ્રયોગ કરીને જેને ગૌણ કરવાનો છે, ગૌણ અને જેને મુખ્ય કરવાનો છે, મુખ્ય કરે છે કે નહીં? બોલો. અને એ પૂર્વક અનુભવ લઈને ઉભા થાય છે કે નહીં? બોલો. મિથ્યાત્વ અલંકાર ગંદીના ચકના ચૂર કરીને ઉભા થાય છે કે નહીં? ભાવને બોલો. અરે બોલો, આપણે કેમ નથી કરતા? નરક નો નારકી કરી લે છે, સિરિયન્સ નો જીવ કરી લે છે, એક દેડકો કરી લે છે, એક ચકલી કરી લે છે, એક વાઘ કરી લે છે, એક સિંહ કરી લે છે, એક હાથી કરી લે છે, અરે કરી લે છે, સમોસા માં બેઠા એવા જીવો કરી લે છે કામ, આપણે કેમ નથી કરી શકતા? કેમ? કારણ કે એક 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 માત્ર આપણો મહાદોષ છે, એ આપણા સ્વભાવની જેવી જોવે એવી આપણને રૂચિ નથી, અને ગેહોની જેવી જોવે એવી આપણને વિરક્તતા નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભવ ભાવ ભવ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભવ એ પંચ પરાવર્તન કેમ ઉભા થાય છે, એનું શું કારણ છે? અનંત દ્રવ્ય પરાવર્તન કર્યા, અનંત ક્ષેત્ર પરાવર્તન કર્યા. હું કાલે જ વિચારતી હતી, એક ઇમેજિન કરતી હતી, અસંખ્યાત દ્વીપ સમુદ્ર, શું ક્ષેત્ર નું માપ છે? કો એટલું જ ઉપર, એટલું જ નીચે, એટલો આખો લોક, એટલો આખો લોક, અને એ લોક ના એક એક પ્રદેશ ઉપર, એક એક પ્રદેશ ઉપર ક્રમથી જન્મ, ક્રમથી મરણ, ક્રમથી જન્મ, ક્રમથી મરણ, એવા અનંત પરાવર્તનો કર્યા આપણે. બોલો, क्षेत्र परावर्तन कर्या, भव परावर्तन कर्या, भाव परावर्तन कर्या, द्रव्य परावर्तन कर्या, काल परावर्तन कर्या, अवसर्पिणी उत्सर्पिणी कया कालमा जन्म नहीं लीजो बोलो, क्रमिक जन्म कल्पनानी बाहर से परावर्तन स्वरूप तो पग नीचे थी जमीन खसी जैसे कीधु ने बे चार आग थी जैसे सामर्थ्य तो रुवाटा उभा थी जैसे माप समझा से नहीं इमेजिनेशन की बाहर से बात हो आचार्य करुणा करीने लिखी से अपनी मते अथवा संवेदन प्रत्येक ज्ञान प्रकट नहीं थयु मत ज्ञान शुद्ध ज्ञान नो जे क्षयोक्षम प्रकट थयो छे प्राप्त थयो छे ए लब्ध ज्ञान जे प्राप्त थयु छे एनो उपयोगात्मक प्रयोग करीने अंतर्मुक्ता नहीं थई रही स्वरूप ने ऊर्ध्व वारंवार नहीं कर्यो एनी महिमा अंदर थी आवी जोए जिनवाणी गाय छे एटले नहीं गुरुदेव गाय छे एटले नहीं આપણને આવી જોઈએ અંદર થી કે હું કેવો સામર્થ્યશાળી ભગવાન છું. આપણને કોની મહિમા આવે છે? ગેહોની મહિમા આવે છે. ઈમાનદારી થી બધાને ગેહોની મહિમા આવે છે, એટલે ગેહ લુપ્ત ભાવ, ગેહો પરથી દ્રષ્ટિ અને ગેહોમાં એકત્વ અને ગેહોમાં મમત્વ અને ગેહ લુપ્ત ભાવના કારણે મિથ્યાત્વ રાગ દ્વેષ અનંતતાનું બંધન કસાય અને ન જાણે કેટલા સંસારના આપણે ભવ ઉભા કરી આપીએ છીએ. કોના કારણે? ગેહ લુપ્ત ભાવના. સંસારનું કારણ નથી, જેઓને જાણવું એ સંસારનું કારણ નથી. જાણવું તો સ્વરૂપ છે, જ્ઞે તો વિશ્વના દ્રવ્યો છે, પરંતુ એ જેઓને જાણીને મારા છે, આ તો મારા છે ને, આને તો અમારા કહીએ ને કેમ? કારણ કે આ ઘરને તો અમારું કહીએ ને કેમ? કારણ કે અમારું આ મારું આ મારું આ મારું આ મારાપણાનો ભાવ, કરતાપણાનો ભાવ, એકત્વનો ભાવ, મમત્વનો ભાવ નથી છૂટતો. એનું એનું જ નામ છે, આપણા સોલ સાઇનમાં ચાલે, એનું નામ મિથ્યાત્વ છે. એનું જ નામ સાત તત્વ સંબંધિત વિપરીત માન્યતા છે. પોઈન્ટ આ સ્લાઇડ 497 આ સ્લાઇડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું કરી શકીએ? શું કરી શકે છે? મતિ શુદ્ધ ધ્યાનમાં સામર્થ શું છે બોલો? મતિ શુદ્ધ ધ્યાનમાં સામર્થ નથી, આપણને સામર્થની ખબર નથી. જે ત્રિકાળ સામર્થ્યની તો ખબર નથી, અને મતિશુ જ્ઞાનની સામર્થ્યની પણ ખબર નથી. એટલી સામર્થ્ય છે જ્ઞાનમાં કે ગમે તેવા ઉદય ભાવ ચાલતો હોય, ગમે તેવો ઉદય પકડજો પોઈન્ટને અને પ્રેક્ટિકલી એપ્લિકેશન કરજો. ગમે તેવો ઉદય ભાવ, ગમે તેવી પ્રતિકૂળતા ચાલતી હોય, ગમે તે હોય બહારમાં, તો પણ એ સમયે બધાને ગોન કરીને જ્ઞાન અગર સ્વરૂપ ની રૂચિ કરે છે, તે સ્વરૂપ ગ્રાહી જ્ઞાન. શું નામ આવ્યું તું? નહી ચક્રમાં નામ આવ્યું છે સ્વરૂપ ગ્રાહી જ્ઞાન. એટલું સરસ નામ છે. કોને ગ્રહણ કરી શકે? બોલા, આ સુધી કોને ગ્રહણ કર્યું? વિભાવને ગ્રહણ કર્યું. આ સુધી કોને ગ્રહણ કર્યું? ઘર કુટુંબ પરિવાર મારા છે એવા મમત્વને ગ્રહણ કર્યું. હવે કોને ગ્રહણ કરી શકે? અમીબેન કોને ગ્રહણ કરી શકે? સ્વરૂપને. ગ્રહણ એટલે એનું વેદન, એનું લક્ષ્ય, અને એનું લક્ષ્ય જયારે કરે, એમાં ઉપયોગ જયારે જાય, એમાં લીન થાય, તો આખું વિશ્વ હોવા છતાં જ્ઞાનમાં આખું વિશ્વ કેવું થઈ ગયું? ગૌણ થઈ. અને કોણ મુખ્ય થઈ ગયો? તો સ્વરૂપ જ્ઞાનમાં મુખ્ય થાય. મુખ્ય ગૌણ જ્ઞાનમાં છે કે જીવમાં? મુખ્ય ગૌણ સ્વદ્રવ્ય પરદ્રવ્યમાં છે કે જ્ઞાનમાં? જ્ઞાનમાં છે ભાઈ. દ્રવ્ય સ્વદ્રવ્ય તો નિરંતર મુખ્ય એટલે છે જ, પર જ્ઞેયો તો છે જ, આ તો છે જ, આ તો રહેવાનો છે, એને હટાવવાના નથી, એને દૂર નથી કરવાના. શું કરવાનું છે? તો ખાલી એનાથી લક્ષ્ય ફેરવવાનું. એમ થાય ને કેમ ઉપયોગ અંદર નથી? ઉપયોગ બહુ ટ્રાય કરે, ઘણા તો બહુ ટ્રાય કરે, અંદર જાય, ઉપયોગ અંદર જાય, ઉપયોગ અંદર અંદર જાય, બસ અંદર જતો, અંદર જતો રે, અંદર જશે એવી રીતના અંદર. બોલો, સહજતાથી અંતર્મુખ થઈ જાય છે જયારે ગાયક એની રૂચિનો વિષય બને છે. કેવી જબરજસ્ત રૂચિનો વિષય બનવો જોઈએ બોલો! કેવું સમર્પણ આવવું જોઈએ ગાયકમાં બોલો! કેવું પોતાપણું આવવું જોઈએ કે હું ગાયક છું, ગાયક સિવાય હું કઈ નથી. કેવું પોતાપણું આવવું જોઈએ? કેવું એકત્વ જે પરમ આવતું હતું, એવું એકત્વ અંદર આવવું જોઈએ. એકત્વ બુદ્ધિ ખાલી પરમ માંથી છૂટવાની છે અને સ્વમાં લાગવાની છે. એકત્વ બુદ્ધિ તો કાયમ રહેશે. અને ક્યાંથી હતી અને ક્યાં લાગી? પર હિતા આવ્યો, સ્વમાં કઈ થયું? કઈ થયું તું? કઈ ઓછું વધતું થયું તું? કઈ બનાવવું પડ્યું, લાવવું પડ્યું, ફેરફાર થયો? તો કઈ નહીં, એ એવું એવો નિર્દોષ જયારે બેઠો છે શક્તિશાળી આત્મા, તું શું કર, ખાલી તું લક્ષ. સમજાઈ ગયા આ સ્લાઇડ? ચલો આગળ વધીએ. હવે આગળ બીજો વિષય, હવે આગળ વધીએ. મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન નો વિષય થઈ ગયો. શું થયો વિષય? મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન નો વિષય. પરમાં જુઓ તો સર્વદ્રવ્ય, સર્વદ્રવ્ય અને એની અમુક પર્યાય, અને અંદર જુઓ તો આત્મ તત્વ, સ્વ સંવેદન, પ્રત્યક્ષ અનુભવ, પ્રત્યક્ષ. મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન માં આત્મા અનુભવ પ્રત્યક્ષ. બોલો એકવાર જલ્દી, આત્મા અનુભવ પ્રત્યક્ષ. પ્રદેશ પ્રત્યક્ષ નહીં. પ્રદેશ પ્રત્યક્ષ ક્યારે થશે? કેવળ જ્ઞાન થશે ત્યારે. અને સમ્યક જ્ઞાન કોને બોલાવે છે? જલ્દી બોલો, એ સમ્યક જ્ઞાન કોને બોલાવે છે? કેવળ જ્ઞાન. સમ્યક જ્ઞાન થયું તો એને કેવળ જ્ઞાન થશે કે નહીં? અરે થશે, થશે ને. પહેલા કોન્ફિડન્સ કોનો આવવો જોઈએ? ગણે એમ કે આ કાળમાં તો કેવળ જ્ઞાન તો નથી થવાનું, છોડો ને. કેવળ જ્ઞાન નથી થવાનું, પણ સમ્યક જ્ઞાન તો થઈ શકે. સમજાય છે? ગણા એમ કે અરે અહીંયા સમોશન નથી, અહીંયા ભગવાન નથી, અહીંયા સાક્ષાત તીર્થંકર નથી, સાક્ષાત વાણી નથી, સાક્ષાત મુનિરાજ નથી. અચ્છા હોપ તો, હોપ તો, તું સમોશન માં બેઠો હોપ તો, પણ કાર્ય તો તારે તારે અહીંયા જેમ કરે છે એમ જ ક્યાં કરવાનું છે? ન સમજાયો? કોઈ સમજાયો? ચાલો સામે સમોશન છે, ભગવાન છે, સાક્ષાત ભગવાન છે, આ તીર્થંકર નું દ્રવ્ય છે, એમાં કઈ લાગે છે તમને કમી? આપવામાં કમી રાખી બોલો. અરે સમોષણ માં હોત તો, મુનિરાજ ની સામે હોત તો, ચોથો કાળ હોત તો, પંચમ કાળ છે તો, એ ભગવાન તારા તોતર મન નો તો મૂકી આવ ક્યાં? કેમ? કારણ કે ત્યાં પણ તારે કાર્ય તો નિરપેક્ષ તારા ઉપયોગ ની અંતર્મુક્તા થી ને સ્વરૂપ ની રૂચિ થી જ કરવાનું છે. રૂચિ કેમ નથી છૂટતી? પરની આચાર્ય દેવ ને આશ્ચર્ય લાગે છે. કાલે વાત કરી હતી, કાલે હતા, કાલે કોણ હતું? હા, એ ઉદાહરણ આપું છું પછી. રુચિ પરની કેમ નથી છૂટતી? જે પાર્ટી ઉઠી ગઈ નહીં કાલે હતી ને વાત? બોલો વંદના આંટી, કાલની વાત. રાજીભાઈ તમે હતા કાલે? જે પાર્ટી ઉઠી જવાની છે એનો વિશ્વાસ કરે છે ને પછી કે એને પૈસા આપ્યા ને લૂંટાઈ ગયો. બોલો અક્ષયભાઈ, વાત મેં મારી વાત કહી હતી, કોઈની વાત નહોતી કહી. 1,00,000 રૂપિયા હું તમારી પાસે માંગવા આવું અક્ષયભાઈ, અને તમે મને આપતા પહેલા ચાર્જર ને પૂછો કે નહીં પૂછો? બોલો જલ્દી, પૂછો કે નહીં પૂછો? શું પૂછો? કે ભાઈ આપવા અપાય કે ના અપાય? બરાબર લાગે છે આમ તો, સ્વાધ્યાય બધે કરાવે એટલે આમ તો વાંધો નથી. પાછા આવશે તો પછી પેલા અપાય કે ન અપાય? હા, એટલે એ પણ છે કે ભાઈ પાછા આવશે કે નહીં. બોલો સમજાય? 1,00,000 રૂપિયા આપવો છે તો તમે ચાર જણ ને પૂછો છો, તમે રિસર્ચ કરો છો, 1,00,000 નું ઇન્વેસ્ટમેન્ટ એની પાસે 4 દિવસ નું રિસર્ચ, તો અહીંયા કે છે અનંતકાળ ની શ્રદ્ધા આવે છે, તો એની પાસે તે કેટલું રિસર્ચ કર્યું? બોલો, અહીં પકડાય છે? શું કહેવા માંગે છે અહીંયા આચાર્ય? તું અનંતકાળ થી આ સહયોગ અને સહયોગી ભાવ પ્રત્યેની તારી શ્રદ્ધા સમર્પિત કરીને બેઠો છે, તું અહીંયા તારી શ્રદ્ધા ઇન્વેસ્ટ કરીને બેઠો છે. બોલો, અરે એ લૂંટાઈ ગયો, લૂંટાઈ ગયો, લૂંટાઈ ગયો, અરે તે રિસર્ચ કેમ નતું કર્યું? ક્યાં ક્ષણિક છે? હવે કે દુઃખી થઈ ગયા, દુઃખી થઈ ગયા, તે રિસર્ચ કેમ નતું કર્યું? ક્યાં ક્ષણિક છે? આ પૂતગલ છે, આ જળ છે. કોઈ પકડાય છે? અનુજાબેન, કોઈ પકડાય છે? તો રિસર્ચ કેમ નહીં કર્યું? અનંત કાળની શ્રદ્ધાનો સવાલ છે. શ્રદ્ધા તું અહીંયા લૂંટાવી દેશે, તું અહીંયા ઘુસાડી દેશે, તું અહીંયા એકત્ર કરે છે, પણ એની પહેલા તું વિચાર. અને રિસર્ચ ના ગ્રંથો છે, ઇટ ઇઝ ફોર રિસર્ચ, કે રિસર્ચ કર કે ખરેખર શ્રદ્ધા ક્યાં સમર્પિત કરવી જોઈએ. અને એ પણ બતાવ્યું છે અહીંયા કે તું જે તું એવા ભાવમાં, એવા પારમાણિક ભાવમાં તારી શ્રદ્ધાને સમર્પિત કર. બોલો, કે જે પારમાણિક, આ બધું તો બારમાં ઉઠી જશે ને, પાર્ટી ઉઠી ગઈ, બેંક ઉઠી ગઈ, બધું ઉઠી ગયું, આ શરીરે ઉઠી જશે, સંયોગ ઉઠી જશે, બધું ઉઠી જશે, સંયોગક્ષમ જ્ઞાન ઉઠી જશે. જ્ઞાન કે એવો તત્વ છે કે જયારે કે જે ક્યારે પણ, એવી પાર્ટી છે કે જે ક્યારે પણ ઉઠવાની આનંદ ન આવ્યો લાગતો. કાલે તો બધાને બહુ આવ્યો હતો, 3 દિવસ એક ઉદાહરણ ચાલતું હતું, કેટલી વાર આનંદ લયા. દાદર માં ચાલ્યું, કાલે ચાલ્યું, આજે ચાલ્યું, પણ આનંદ લેવો જોઈએ. ખરેખર કે છે કે હવે તે અનાદિકાળથી આ શરીરને પોતાનું માન્યું છે. તારી શ્રદ્ધા 100% અહીંયા ગઈ? બોલો, પરિવાર ને પોતાનું માન્યું, 100% જે ઉદય જે સહયોગ અને જે પરિણામ આવ્યા એમાંથી એકત્વ કર્યું. શું મળ્યું? એકત્વ કરીને શું મળ્યું? સમય બરબાદ કરીને, સમય આપીને, બરબાદ તો છોડો પહેલા, સમય આપીને, વીર્ય, શ્રદ્ધા, જ્ઞાન, ઉપયોગ, ક્ષયક્ષમ, બધું શું આવ્યું? રિટર્ન માં રિટર્ન શું આવ્યું બોલો? અને અહિયાં અહિયાં ક્ષણ ભર નિજ રસ કો પી ચેતન, ક્ષણ ભર નિજ રસ કો પી ચેતન મિથ્યામલ. ક્ષણ ભર નું ઇન્વેસ્ટમેન્ટ બોલો, કેટલું? ક્ષણ ભર, ક્ષણ માત્ર તારી શ્રદ્ધા, તારું જ્ઞાન, તારો સમય, તારો ઉપયોગ, તારું વીર્ય અંદર ઉછળીને જશે તો શું રિઝલ્ટ આવશે? શું આઉટપુટ આવશે? શું પરિણામ આવશે? સૈનિક પ્રાપ્તિ થશે? સૈનિક ઉપલબ્ધિ થશે? એનો તો વિચાર કર. થાકી ગયા લાગો છો? સમજાય છે ને બધાને? એનો તો વિચાર કર. હવે વિચાર કરજે, આ ભાવમાં વિચાર કરવાની સામર્થ મળી છે ને બધાને? આ ભાવમાં વિચાર કર. મન મળ્યું છે ને બધાને? ક્ષયક્ષમ ને એટલો ઉઘાડ તો મળ્યો છે ને? આટલો તો વિચાર કરી શકે કે મારે શ્રદ્ધા ક્યાં ઇન્વેસ્ટ કરવી, મારે જ્ઞાન ક્યાં ઇન્વેસ્ટ કરવું, મારે ઉપયોગ ક્યાં ઇન્વેસ્ટ કરવો, મારે સમય ક્યાં ઇન્વેસ્ટ કરવો. જ્યાં કરી રહ્યો છે વિચાર, એનું શું ફળ આવશે? તરત પાછો મળશે. જોજો, તમે વિચારજો. અગર તમે બરાબર નિર્ણય કરશો ને, તરત ઉપયોગ પાછળ, તરત વીર્ય પાછળ, તરત શ્રદ્ધા પાછળ, તરત ડર લાગશે કે ના ભાઈ, હવે આ શરીર અને આ સહયોગોમાં એકત્ર કરવા જેવું નથી, હવે આમાં અધિક ઉપયોગ આપવા જેવો નથી, હવે આમાં અધિક સમય આપવા જેવો નથી. કારણ કે ખબર પડી ગઈ, એક તો કે આ પર છે, બીજું તો કે આ ક્ષણિક છે, ત્રીજું તો કે આ મારાથી અત્યંત ભિન્ન છે, ચોથું તો કે મારા દુઃખના સુખના કારણ નથી, અને પાંચમું કે મારો ઉપયોગ અને વિકલ્પ આપવાથી એમાં કઈ થતું. બોલો, હવે બોલો, ખ્યાલ આવે છે? એ મારા ઉપયોગ અને વિકલ્પ અને સમય આપવાથી તો પરદ્રવ્યમાં કઈ થતું નથી. થવાનું છે તો જે થવાનું છે એ જ થવાનું છે. ઉદય જે આવવાના છે એ જ આવવાના છે. સહયોગોમાં જે મળવાનું છે એ જ મળવાનું છે. જ્યારે મળવાનું છે, જેટલું મળવાનું છે, જેને મળવાનું છે, જે મળવાનું છે. અરે ગજબ આવડે છે બધું બધાને. જેટલું, જ્યારે, જે, જેમ, જે પ્રમાણમાં, જેટલા ટાઈમ માટે મળવાનું છે, અને ટાઈમ નો વિયોગ પણ, સહયોગ નો ટાઈમ પણ, સામગ્રી પણ, કેવા પ્રકારની એ પણ, અને આવીને કયા પ્રકારે પરણશે એ પણ. બોલો, તો હવે ચિંતા છે નહીં. હવે હું મારો ઉપયોગ ત્યાં કેમ હું રાખશું? આચાર્ય કે હું રાખશે તું કાગળ છે તું મો મો મદીરા પાન કરીને શું કાંડો ઘેલો થઈ ગયો છે? આ મારા, આ મારા, આમ કરી દો, આમ કરી દો, આમ. અને જરાક ઓલું નિમિત્ત નૈમિત્તિક સંબંધ જરાક આવે, ઓલો ગાડો ચલાવતો હોય કૂતરો, અને જરાક એમ એ નીચે હોય ને બરાબર ચાલતો હોય, મેં ચલાવ્યું, મેં ચલાવ્યું, મેં ચલાવ્યું, મેં ચલાવ્યું, અને એનો કરતા ભાવતો જો, એનો કરતા ભાવતો જો, એ જગા કૂતરો આમ ગયો ગયો અને ગાળો આમ ગયો ગયો, તો તોડીને પાછો ગાળાની ના ચડાયું તો ચડાયું તો મેં છે. ચોલો મેજી સાહેબ કે છે, આવા અભાગ્યની અમે શું મહિમા કરીએ કે કોળી જીવને અમૃતનું પાન કરાવે છે ને પાન થતો નથી. એના અભાગ્યની મહિમા અમારાથી થતી નથી. કાલે આપણે અમૃતની નહીં, પરમ અમૃતની વાત કરી દીધી. કઈ રીતે કે નહીં? પરમ અમૃત, પરમામૃત. દેવગતિના જીવોના કંઠમાં જે અમૃત અને મરણને પામે છે, એ અમૃત પીને મરણને પામે છે. એ કોઈ અજરામર નથી રહેવાના. અરે અહીંયા જ્ઞાનામૃત, પરમામૃત પીને જન્મ જરા રોગ મૃત્યુ આદિ બધાનો શું થઈ જાય છે? નાશ થઈ જાય છે. હવે આજે સમજાય ગઈ કે બેસ્ટ સ્ક્રિપ્ટ. બોલો અક્ષયભાઈ, બેસ્ટ સ્ક્રિપ્ટ. સ્ક્રિપ્ટ સમજાય ને? શેર લેવાની પહેલા સ્ક્રિપ્ટ, બેસ્ટ સ્ક્રિપ્ટ. ભાષામાં સમજાવું છું એટલે પાછું એમાં અન્યથા નો લેતા એ છે કે નહીં? બોલો, બેસ્ટ સ્ક્રિપ્ટ છે કે નહીં? ગાયક ની અનુભૂતિ કરવી, એમાં ઇન્વેસ્ટ કરવું, એ બેસ્ટ છે કે નહીં? બોલો. અરે ટાઈમ બેસ્ટ છે કે નહીં? બોલો. એ ઉપયોગ બેસ્ટ છે કે નહીં? બોલો. અહીંયા એક મુનિરાજ ઉપદેશ આપતા હોય અને એ જ મુનિરાજ આત્મામાં લીન હોય તો એમનો ઉપયોગ આત્મામાં લીન છે. ગુરુદેવ શું કે છે ખબર છે? કુનકુન આચાર્ય દેવ કે કે જે અમારી પ્રણતિમાં અસ્થિરતા જન્ય રાગ આવ્યો, અમારી પ્રણતિમાં અસ્થિરતા જન્ય જે રાગ આવ્યો, એ રાગ ભાવ તમારા કલ્યાણમાં નિમિત્ત છે, એ રાગ અમારી માટે તો અકલ્યાણકારી છે. અરે બોલો, એ જેટલો ઉપયોગ અમારા હાથમાંથી બહાર આવ્યો અને જે શાસ્ત્ર લખવાનો અમને ભાવ આવ્યો, એ રાગ તમારા કલ્યાણમાં નિમિત્ત બન્યો છે, એ રાગ અમારી માટે તો ત્યારે પણ અકલ્યાણકારી ભાવ છે. એની જાગૃતિ અમને પૂરેપૂરી છે, એટલે ફટાકથી અમે છઠ્ઠામાંથી સાતમામાં, કારણ કે અમે અમારું અકલ્યાણ નથી જાણતા. તો તમારો ભાગ્ય અને તમારો ઉદય અને તમારું કલ્યાણ થવાનો કારણ આવ્યો એટલે આ લખાઈ ગયો. આ ન લખાયું હોત તો બોલો શું થાય. બેઠા હોત આપણે અહીંયા ગયું હોત આ મંદિર, ગુરુદેવ ન આવ્યા તો બેઠા હોત અહીંયા? આટલી નિડરતાથી, નિશંકતાથી, નિર્ભયતાથી આટલી સચોટ ચર્ચા કરતા હોત? બોલો, આની પાછળ હિંમત કોની છે? આની પાછળ યોગદાન કોનું છે? કીધું ને, આની પાછળ આખું જીવન અજ્ઞાનીઓ સમર્પિત કરી નાખ્યું. મતિશુદ્ધ જ્ઞાન ચાલે છે, સમજાય છે ને? આજે તો મને ઘરે ફટકા પડવાના છે. તને આટલું બધું લેવાનું હતું ને તું મતિશુદ્ધ જ્ઞાનમાં જ અટકી ગઈ. અવધિ જ્ઞાન, મનપ્રે જ્ઞાન, કેવળ જ્ઞાન, કેટલો બધો વિષય છે કો, પણ શું ખબર નહીં શું કરીએ કો. હવે મેઇન તો આ છે ને, કારણ કે આપણી પાસે હમણાં શું છે? મતિશુદ્ધ જ્ઞાન. અને હમણાં કરી શકવામાં સમર્થ છે શું? સ્વસંવેદન પ્રતિષ્ઠ જ્ઞાન. અને ઉપયોગ ક્યાં રખડે છે તો ખબર તો પડવી જોઈએ કે શું નુકસાની છે ને શું ફાયદો છે. દિવસો વયા જાય, મહિના વયા જાય, વર્ષો વયા જાય, અને બધા દુઃખમાં બોલે પણ, અરે ભાવ પૂરો થવાયો, અરે પૂરો થવાયો તો શું કરવું છે? થવાનો છે પૂરો, ઉદય પૂરો થવાનો છે, ઇન્દ્રિય શિથિલ થવાની છે, અરે શરીર રોગોની ખાણ છે તેમાંથી રોગ આવવાનો છે. અરે શું કર્યું છે આખું જીવન? સમાધિ મરણની તૈયારી કરી કે નહીં? તારા ઉપયોગનો સદુપયોગ કર્યો કે નહીં? તત્વ નિર્ણય કર્યો કે નહીં? સાત તત્વનો નિર્ણય કરવામાં ઉપયોગ લગાડ્યો કે નહીં? બધાથી રૂચિમાં ફેર પડી જવો જોઈએ. બધાને સાંભળતા સાંભળતા થી રૂચિમાં ફેર પડવો જોઈએ. વાત ગ્રહણ કરવામાં ફેર પડવો જોઈએ. એપ્લિકેશન કરવા જેવી વાત છે એમ લાગવું જોઈએ. જીવનમાં ઉતારવા જેવી વાત છે એમ લાગવું જોઈએ. અવસર દુર્લભ છે એમ લાગવું જોઈએ. સુખી જતું તો કષ્ટાતું એમ લાગવું જોઈએ. વારંવાર અવસર નહીં મળે એમ લાગવું જોઈએ. વારંવાર ગુરુદેવ નહીં મળે એમ લાગવું જોઈએ. અપૂર્વ અવસર, અપૂર્વ વાત મળી છે એમ લાગવું જોઈએ. મારી વાત મળી છે એમ લાગવું જોઈએ. અરે મારી નિધિ મળી એમ લાગવું જોઈએ. મારા નિધાન ખોલી નાખ્યા એમ લાગવું જોઈએ. અરે હું હમણાં ચાહું તો આ અંદરમાં ઉપયોગ લઈને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકવામાં સમર્થ છું એવા ગર્ભ પિતા વારંવાર નહીં મળે એમ લાગવું જોઈએ. બોલો, મતિશુદ્ધ જ્ઞાન નો સદુપયોગ, ઉપલબ્ધ જ્ઞાન. હમણાં એક સૂત્ર આપણે લીધું હતું, હમણાં બહુ લીધું હતું, પ્રાપ્ત છે એ પર્યાપ્ત છે. એટલું મને ગમ્યું તું એ સૂત્ર. જે પ્રાપ્ત છે ને, જે જ્ઞાન પ્રાપ્ત છે ને, જે જ્ઞાન પ્રાપ્ત છે ને, બધાને સ્વયંક્ષમ જ્ઞાન જેટલું પ્રાપ્ત છે, જે સંગી પંચેન્દ્રિયનું જ્ઞાન જેટલું ઉઘાડનું જ્ઞાન પ્રાપ્ત છે, જે લબ્ધ જ્ઞાન છે, જે પ્રાપ્ત જ્ઞાન છે એ પર્યાપ્ત છે. આ ભૂલતા નહીં. જીવનમાં પ્રાપ્ત છે એ પર્યાપ્ત છે. જે મળ્યું છે એ ઇનફ છે. તેની માટે ઇનફ છે, તેની માટે ઇનફ છે કે કદાચ કદાચ શાસ્ત્રો નહીં રાખી શકો, યાદ નહીં રહી શકે બહારની વાતો, પરંતુ એ જ્ઞાન સ્વરૂપમાં ડૂબકી મારીને અનુભવ કરવા માટે પર્યાપ્ત છે. એ જ્ઞાન સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ કરવા માટે પર્યાપ્ત છે. એ જ્ઞાન મિથ્યાત્વનો અભાવ કરવા માટે પર્યાપ્ત છે. એ જ્ઞાન અનંતાનુબંધી કસાઈનો અભાવ કરવા માટે પર્યાપ્ત છે. એ જ્ઞાન ભાવના બંધન તોડવા માટે પર્યાપ્ત છે. એ જ્ઞાન સંસારને સીમિત કરવા માટે પર્યાપ્ત છે. એ જ્ઞાન ભગવાનના લઘુનંદન બનવા માટે પર્યાપ્ત છે. એ જ્ઞાનથી મોક્ષ માર્ગની શરૂઆત થઈ શકે એની માટે જ્ઞાન પર્યાપ્ત છે. એ જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવવામાં પર્યાપ્ત છે. એ જ્ઞાન અંતરાત્મા બનવામાં પર્યાપ્ત છે. એ જ્ઞાન સંવર તત્વની પ્રાપ્તિ કરવા માટે પર્યાપ્ત છે. એ જ્ઞાન સંસારનો અભાવ કરવા માટે. લાંબુ થઈ ગયું ને? અરે ભૂલો છે કે નહીં પર્યાપ્ત? બોલો. ઘણા યાદ નથી રહેતું, પણ હવે યાદ નથી રહેતું, પણ એટલા રડતા રડતા બોલે મને દુઃખ થાય. સાહેબ અને સાહેબ કેમ દુઃખી થાવ છો, યાદ નથી રહેતું તે સંયોગક્ષમ નું કામ છે, યાદ રહ્યું એ પણ સંયોગક્ષમ નું કામ છે, અને સંયોગક્ષમ મળ્યું એક દાનારાણી નું કામ છે, અને જે મળ્યું એનાથી હું મારું કામ કરી શકું છું એટલી મને ખબર. હવે એ માપમાં વયા છે, અરે તમને તો બહુ યાદ રહે છે, અમને યાદ નથી રહેતું, તમે બહુ બોલો, અમને બોલતા, અરે બોલવાની ક્રિયા, સંયોગક્ષમ જ્ઞાન ની ક્રિયા, હિના દીકરા ની ક્રિયા એ મારી ક્રિયા નથી, એ તો નિર્ણય કરીએ છીએ, એ નિર્ણય કરવા બેઠા છે, એ રોજ નિર્ણય કરીએ છીએ, અને પાછો એક અભિપ્રાય કેમ આવી જાય છે, તમે બહુ બોલો છો, તમે બહુ બોલો છો, અરે તું નથી બોલનાર, ચિંતા ચિંતા અમર તો કેમ આવે છે કે અમે બોલી નથી શકતા, અમને યાદ નથી રહેતું, અમે વ્યક્ત નથી કરી શકતા, અરે વ્યક્ત કરી નથી શકતા ને, વ્યક્ત જ્ઞાન દ્વારા અવ્યક્ત આત્માને જાણી તો શકો છો, જાણો ને, એમાં સમર્થ છો ભાઈ. સમજાયું, આટલું સમજાયું ખ્યાલ આવે છે. હવે અવધિ જ્ઞાન નો વિષય જો થોડું લઈ લઈએ આગળ, અવધિ જ્ઞાન નો વિષય સ્લાઇડ નંબર 498. અવધિ જ્ઞાન કા વિષય સંબંધ રૂપી દ્રવ્યો મેં હૈ, અર્થાત અવધિ જ્ઞાન રૂપી પદાર્થો કો જાણતા હૈ. અવધિ જ્ઞાન નો વિષય શું છે? રૂપી પદાર્થ છે ને, આપણે લીધું ને, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ની મર્યાદા પૂર્વક પાંચ ઇન્દ્રિય અને મન ની નિમિત્તતા વગર રૂપી પદાર્થો ને સ્પષ્ટ પ્રત્યક્ષ જાણવા વાળા જ્ઞાન ને અવધિ જ્ઞાન છે. તો બોલો, આખી પરિભાષા તો હું જ બોલી, એને શું કહેવાય? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ની મર્યાદા ઇન્દ્રિય ને મન નું અવલંબન નહીં, રૂપી પદાર્થો ને સ્પષ્ટ પ્રત્યક્ષ. કયું સ્પષ્ટ અને કોને? કોને? રૂપી પદાર્થ કોણ જાણે? અવધિ. સમજાયું? અવધિ જ્ઞાન નો વિષય શું છે? રૂપી પદાર્થ. હવે આના પછીની સ્લાઇડ બહુ ગજબ ની છે. આ વાત દ્રવ્ય સંગ્રહ માં બ્રહ્મસૂરી આચાર્ય દેવે કહી છે. શું વાત કહી છે? કે આત્મા છે ને, હમણાં રૂપી ના સંયોગ માં છે કે નહીં, શરીર ના સંયોગ માં છે, કર્મ ના સંયોગ માં છે, એટલે એ અપેક્ષાએ આત્મા ને પણ, એ અપેક્ષા સમજ, એ અપેક્ષાએ આત્મા ને પણ કેવો કહી દીધો? એ અપેક્ષા. સમજાય ને? આત્મા છે કેવો? અરૂપી છે. પરંતુ આ સંયોગ જેવી રીતના જીવ જ્ઞાન કરવું હોય તો કોના આધારે કરશો? રૂપી શરીર ના આધારે કરશો ને? એની અપેક્ષા એને પણ શું કહી દીધું? હમણાં સંસાર અવસ્થામાં શું કહી દીધું? આત્મા પણ કેવો છે? રૂપી. તો અવધિ જ્ઞાન અહીંયા એમ આવે છે, થોડી વાત સૂક્ષ્મ છે, કે અવધિ જ્ઞાન જાણે છે તો વાત બરાબર છે, અને અવધિ જ્ઞાન નો વિષય પરમાણુ સુધી બને છે બધી વાત આપણે લઈ લીધી હતી. પરંતુ એની સાથે સાથે એમ કહે છે કે જે પાંચ જ્ઞાન છે ને, પાંચ જ્ઞાન, પાંચ ભાવ, એના પછીની સાઈડ માં છે બધું, વાંચો તમે ઘરે જઈને શાંતિથી, ટાઈમ થઈ ગયો છે, પૂરું કરું છું. પાંચ ભાવ છે, પાંચ ભાવ, એમાં શારીરિક ભાવ સામજો, ધ્યાનથી થોડો ઉપયોગ ને સૂક્ષ્મ રાખજો, શારીરિક ભાવ અને પારિણામિક ભાવ છોડી દો. પાંચ ભાવ માં જીવના પાંચ અસાધારણ ભાવ છે, જેની ચર્ચા બીજા અધ્યાયની શરૂઆતમાં જ આપણે ખૂબ પાછી કરશું. તો એ શારીરિક ભાવ અને કોને છોડી દો? અનુજાબેનને, પારિણામિક ભાવને છોડી દો. શારીરિક ભાવ પારિણામિક ભાવને છોડી દો તો કયા ભાવ રહ્યા? ત્રણ, ઔદ્યોગિક, શાયોક્ષમિક અને ઔપક્ષમિક. બરાબર છે? હમણાં ઔપક્ષમિક ને પણ એક મિનિટ માટે સાયલન્ટ કરો. તો કયા બે ભાવ? ઔદ્યોગિક અને શાયોક્ષમ. તો ઔદ્યોગિક ભાવ જે જીવમાં થાય છે, જીવમાં જે ઔદ્યોગિક ભાવ થાય છે એનું લક્ષ્ય રૂપી પદાર્થ, સમજાય છે? એનું લક્ષ્ય રૂપી પદાર્થ. અને શાયોક્ષમ જ્ઞાન જે પ્રાપ્ત થયું છે એ જ્ઞાન અધિકતર કોને જાણવામાં લાગે છે? તો એવા બે ભાવ સહિતના આત્માને પણ અવધિ જ્ઞાન જાણી શકે છે. કેમ? કારણ કે એ બે ભાવ, એક તો કર્મ સાપેક્ષ છે, એ બે ભાવ નો વિષય રૂપી પદાર્થ છે, અને એ બે ભાવ કેવા છે? કે શરીર છે, નષ્ટ થઈ જવા વાળા છે, અને રૂપી ને વિષય બનાવે છે. જે રીતના રાગ ને પૂતગલ નો કીધો કે નહીં? કેમ કીધો? રાગ પૂતગલ નો છે. રાગ સારો કે રાગ ગોરો કે રાગ કયો? રાગ ને પૂતગલ નો કીધો કે નહીં? તો કઈ અપેક્ષાથી કીધો રાગ ને પૂતગલ નો? સમય સારગીમાં રાગ ને રૂપી કહી દીધો, પૂતગલ કહી દીધો, જડ ત્રણ મને પર્યાય જ્ઞાન વિષય બનાવે છે. તો અંતિમ અને પર્યાય જ્ઞાન નો વિષય શું છે? રૂપી પદાર્થ અને એની સાથે આ ત્રણ ભાવ સહિત પરમતો આત્મા. રૂપી પદાર્થ અને એની સાથે આ ત્રણ ભાવ, કયા ત્રણ ભાવ? ઓદરિક, સાયોક્ષમિક અને ઔપક્ષમિક. માં તમને પ્રશ્ન થાય, ઔપક્ષમિક ધર્મ ની શરૂઆત વાળો ભાવ છે એ તો અરૂપી ના લક્ષી થાય છે. ઔપક્ષમિક નો અર્થ અને ઔપક્ષમિક ભાવ નું સ્વરૂપ ખબર હોવી જોઈએ તો પ્રશ્ન થશે. ઔપક્ષમિક ભાવ કોને કહેવાય એની ચર્ચા આગળ કરશું. પરંતુ અમે બહુ વિચાર્યું, હજી ડિસ્કશન પણ ચાલુ છે, એનો એકદમ સચોટ આન્સર મળશે એટલે હું તમને કહીશ. પણ અમારા સ્ટડી પ્રમાણે અમને ખ્યાલમાં આવે છે કે ઔપક્ષમિક ભાવ પણ કર્મ સાપેક્ષ છે, એમાં પણ કર્મ ની ઉપક્ષમતા છે અને એ થોડા ટાઈમ માટે છે, એ અંતર્ભૂત માટે છે, એ પછી પાછો ઔપક્ષમિક ભાવ છૂટી જવાનો છે. એની માટે એ અપેક્ષાએ એને અવધિજ્ઞાન મને પર્યાય જ્ઞાન નો વિષય કીધો છે, સ્થાયી ભાવને અને પરિણામી ભાવને નહીં, કારણ કે એમાં કર્મ નો સર્વથાશય છે અને આ કર્મો પાછી નિરપેક્ષ ભાવ. એક નિરપેક્ષ ભાવ છે અને એક સર્વથાશય વાળો ભાવ છે, એટલે એ અવધિજ્ઞાન અને મને પર્યાય જ્ઞાન નો વિષય નથી બનતો. કોણ નથી બનતું? પરિણામી ભાવ અને સ્થાયી ભાવ. પરિણામી ભાવ અને સ્થાયી ભાવ ટોટલી આત્માના લક્ષથી ઉત્પન્ન થાય. સાઈ ભાવ એટલે ટોટલી પોતાના આત્મામાં લીન ભાવ. આત્મા જ અવધિજ્ઞાન મને પર્યાય જ્ઞાન નો વિષય નથી બનતો, એટલે એ ભાવ પણ અવધિજ્ઞાન મને પર્યાય જ્ઞાન નો વિષય નથી બનતો. કર્મ સાપેક્ષ ભાવો અને રૂપી પદાર્થના લક્ષથી થવા વાળા ભાવો એ વિષય અવધિજ્ઞાન મને પર્યાય નો બને છે, કારણ કે કર્મ સાપેક્ષ છે, એ છૂટી જવાના છે, એ ક્ષણિક છે અને પરના લક્ષથી થાય. થોડું અઘરું પડ્યું હોય તો છોડી દેજો, પણ આ વાત આખી આવી છે જીનાગમમાં. બરાબર? અવધિજ્ઞાન અને મન એક ખાલી સ્લાઇડ લઉં છું, એક જ સ્લાઇડ. આ બધી સ્લાઇડ છોડીને 503 પર જલ્દી આવો. 503 એમાં બહુ સરસ વાત લીધી છે. જો પરમ અવધિ જ્ઞાન નો વિષય પૂતગલ સ્કંદ અવધિજ્ઞાન. હવે મારી સામે જુઓ જલ્દી, પેલા અવધિજ્ઞાન અને મન પર્યાય જ્ઞાન. બરાબર? અવધિજ્ઞાન ના બે ભેદ, મન પર્યાય જ્ઞાન ના બે ભેદ. અવધિજ્ઞાન ના બે ભેદ, પરમાવધિ સર્વાવધિ રુજુમતિ વિપુલમતિ. જલ્દી ચાર નામ, જલ્દી ચાર નામ. પરમાવધિ સર્વાવધિ રુજુમતિ વિપુલમતિ. આ ચારે એક થી એક અંદર જતા જતા સૂક્ષ્મ 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 છે. પરમાવધિ સૌથી સ્થૂળ અને વિપુલમતિ સૌથી સૂક્ષ્મ. પરમાવધિ નો વિષય પૂતગલ સ્કંધ, સર્વ અવધિ નો વિષય એક પરમાણુ. તો પછી મન પર્યાય જ્ઞાન એનાથી સૂક્ષ્મ, એટલે એનું જે રુજુમતી છે એ એક પરમાણુ ના ગુણો અને અભિભાગ પ્રતિષ્ઠેદ ને જાણશે, અને વિપુલ મતી એને તો જાણશે અને એ પરમાણુ ની ભૂત ભાવિ પર્યાયોને પણ જાણશે. એટલું સૂક્ષ્મ એ વિપુલ મતી જ્ઞાન. અને તો પણ એમાં શું છે? મર્યાદા. એમાં શું છે? મર્યાદા. દ્રવ્ય ક્ષેત્ર ચાર ભાવ ની મર્યાદા, અમુક કાળ પહેલાની, અમુક કાળ પછીની, અમુક પર્યાયોને પછી પ્રત્યેક જાણે છે, પણ એમાં પણ મર્યાદા છે. હવે એનાથી ચડિયાતું જ્ઞાન, એનાથી મહાન જ્ઞાન, કોઈ તુલના ન થઈ શકે એવું જ્ઞાન જે છે, જે અમર્યાદિત છે, અસંકુચિત છે, જે અપહાર છે, અસહાય છે, નિરપેક્ષ છે, ઇન્દ્રિયોના અવલંબન વગર છે અને લોકને જાણવામાં સમર્થ છે. એક સ્લાઇડ આમાં એટલી ગજબની છે કે આવો એક સામર્થ્ય ધ્યાનથી પૂરું કરું છું, છોડું છું. આવા એક લોક અને એક અલોક નહીં, આવા અસંખ્યાત લોક અલોક પણ નહીં, આવા અનંત લોક અને અનંત અલોક આકાશ આવી જાય, એટલે અનંત લોક આવી જાય તો પણ કેવળ જ્ઞાન એને જાણવામાં સમર્થ છે. એવી કેવળ જ્ઞાન ની એક સમય ની પર્યાય ની સામર્થ છે. એવી અનંત કેવળ જ્ઞાન કેવી હશે? એ કેવળ જ્ઞાન જેમાંથી નીકળે છે એવો જ્ઞાન ગુણ કેવો હશે? એ જ્ઞાન ગુણ જેવા બીજા અનંત ગુણ કેવા હશે? અનંત ગુણ નો ધારી એવો જ્ઞાનક હું વર્તમાન માં કેવો અજબ ગજબ નો તત્વ છું, એની મહિમા આપણને સૌને આવે એવી મંગલ ભાવના સાથે આજનો વિષય પૂરો. निज निधि निज मे बताई यह अनंत उपर इस खेलिए जिन वाणी मात को वंदना शत बार है इस
ખેલીએ વિનવાણી માત કો વંદના શત બાર
ભગવાનને તે ભોજની દ્વાદશાંગી પરમકારી જીનવાણી માતનો